સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 પૌષદી સપ્તમીની દિવસ પ્રભાત સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પરમહંસની જાયગાની વિશે પધાર્યા હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળો ચોફળ ઉઠ્યો હતો, ને ધોળો ફેંટો બાંધ્યો હતો. નાથમણે પરથારે ઉગમણે મુખારવિંદે કરીને બિરાજમાન હતા. ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે સ્વધર્મ યુક્ત એવો જે ભગવાનનો ભક્ત, તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થ પૂર્ણ કામ પણ મનાતું નથી. બરાબર સાંભળજો, કાલવાળી વાતને ફરીને છેડો જોઈન્ટ થયો. કાલની વાતને ફરી વાર છેડો જોઈન્ટ થયો. મારે કે સ્વધર્મ યુક્ત એવો ભગવાનનો ભક્ત, એને પોતાના અંતરમાં પૂર્ણ કામ પણ મનાતું. આપણે કાલે વાત કરી હતી કે આજ્ઞાને આપણે સમજતા હશું, સ્વધર્મ પણ ધર્મનું પણ પાલન કરતા હશું, તો પણ સ્થિતિ બંધાશે નહીં. સ્થિતિ ન બંધાય ત્યાં સુધી અપૂર્ણપણું રહેશે. સ્થિતિ બંધાય ત્યારે જીવ પૂર્ણ કામ થાય. એટલે આપણા મનમાં કદાચ એમ હોય કે હવે આપણે પંચવર્તમાન પાળીએ છીએ માટે એવું કાંઈ કરવાનું બાકી નથી રહેતું, વાત ખોટી છે. હજી કરવાનું બાકી, હવે જ કરવાનો પ્રારંભ સભી જ થઈ શકે. સમજા, હવે કરવાનો પ્રારંભ એ સભી જ થઈ શકે. કારણ કે ચોમાસામાં વરસાદ વરસે પછી કોઈ બીજ રોપે તો એ સભી જ થાય. ઉનાળામાં કોઈ રૂપિયા હોય તો લો, એમાં પંચવર્તમાનનું પાલન થયા પછી જે ભજન થાય એ સભી જ ભજન થાય. સમજાય છે? અને ધર્મના પાલન વિનાનું ભજન થાય છે તો સભી જ ભજન થઈ શકે. અને એટલે હજી તો પંચવર્તમાન પાળ્યા પછી હવે પ્રારંભ થાય છે. આપણે એમ માની લો આપણે પૂર્ણાહુતિ થઈ ગઈ. કરો વાત, લ્યો પ્રારંભ થાય છે મોક્ષના પથનો. હવે આ છાવણી ભર્યા પછી હજી કરે કરો, અને તો અમુક વિચાર છે કે હજી રોવાણ છે ને, હમણાં વાવવું, આદરમ વાવશું. અને આમાં ન વાવે રણ તો રણ જ છે ને, રણની મગફળી 25 મણ થાય ને, ઓલી 8 થાય ગોગડા. આ શિબિર એ તો રણની વાવણી છે. આમાં નિયમ ધર્મ દ્રઢ કરીને ભજનમાં મંડી પડે, મહારાજના શબ્દ યથાર્થ થાય અને હૃદયમાં પૂર્ણ કામ પણ મનાઈ જાય. અવશ્ય મેં મહારાજ કે એકલા સ્વધર્મના પાલન કરીને પૂર્ણ કામ પણ મનાતું નથી. એટલે એનો મતલબ એવો થાય, કદાચ વર્તમાન પાળતા હોય ને તો એથી કરીને હું હાટો બહુ કરવાની જરૂર નથી. અને એમ થયા બસ હું જ કાંઈ કેમ હું હાટો કર, હા આનંદ હોવો જોઈએ કે મારાની કૃપાથી વંચવર્તમાન પડે છે. હું હાટો ન હોવો જોઈએ, હું હાટો આવે ને ત્યારે તરત વિચાર કરો, પણ હજી તો વાવણી થઈ છે, હજી તો બધું બાકી છે. હવે જ પ્રારંભ, મોક્ષના પથનો હવે જ પ્રારંભ થાય છે. અને તે પૂર્ણ કામ પણ તો આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મનું જ્ઞાન તેણે કરીને જ થાય છે. અને બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામપણામાં ન્યૂનતા રહે છે. મારે શું કીધું, પૂર્ણ કામ પણ ક્યારે મનાય? આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય સિદ્ધ જ્ઞાન સિદ્ધ થાય ત્યારે જ, ત્યારે જ પૂર્ણ કામપણું મનાય. એટલે દેહના થકી જેટલું અલગ પડાય, અલગ એટલે કે આમ આ દેહ અને અહીં જીવ રહે એમ નથી હોતી વાત, પણ દેહનું એક બાજુ સુખ હોય ને એક બાજુ આત્માનું સુખ હોય, બે વસ્તુ હોય. દાખલા તરીકે એક બાજુ કથા પ્રારંભ થતી, બીજી બાજુ ઊંઘ શરૂ થતી હોય, તો ઊંઘ નો ત્યાગ કરીને પણ કથામાં આવે એ આત્મરૂપીનો, તો આપણે ગોતવા જ હોય પાછા. ઊંઘ આવે તો હાલે ચાલે આજુબાજુ ફરે દંડવટ કરે, પણ ઊંઘને જાતે કરીને કથા સાંભળે શું કહેવાય? આત્મારૂપ બીનો. અને ઊંઘી જાય એ દેહરૂપ, એને પૂર્ણ કામ પણ મનાતું નથી. ઓલાને પૂર્ણ કામ પણ મનાય આત્મજ્ઞાન, બીજું ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય, બે કઈ પૂર્ણ કામ પણ મનાય છે. તમારા મનમાં થાય સ્વામી તમારી ઓલી વાત તો અહીં પછી શટ નથી થતી, તમે જ કાલે એવું કહેતા હતા કે ભજન કર્યા વિના સ્થિતિ બંધાય નહીં. સ્થિતિ નો બંધાણી ત્યાં સુધી એને પૂર્ણ કામ પણ કહેવાય નહીં. અહીંયા તો મહારાજ વગર ભજનને પૂર્ણ કામ પણ કરી દીધું, ખાલી આત્મનિષ્ઠા અને બીજું મહાત્મય. અને કાલ તો તમે કીધું તું કે ભગવાનનો સ્વરૂપનું જ્ઞાન હોય, ભગવાનને સ્વરૂપ સમજતો હોય, નિયમ ધર્મનું પાલન કરતો હોય, પણ ભજન ન કરે ત્યાં સુધી સ્થિતિ થાય નહીં. આજ પાછું આમ કહો અને મહારાજે કાલે એવું જ કીધું હતું, એટલે આપણે કહેતા હતા ને કે આપણે કે મહારાજની વાતની બહાર જઈને તો કહેતા નહોતા, મહારાજ પોતે જ કહેતા લ્યો કે જ્ઞાનમાં સ્થિતિ જ્યારે થાય ત્યારે આમ આમ હોય, એની સ્થિતિ આમ થઈ કહેવાય, હૃદયની અંદર પ્રકાશ ને પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય ત્યારે સ્થિતિ બંધાણી કહેવાય, અને આજ તો વગેરે સ્થિતિ બંધી દીધી મહારાજ, ખાલી બસ ભગવાનની ઉપાસના એટલે મહિમા સમજે અને આત્મનિષ્ઠા દ્રઢ થાય. મહારાજની વાત કોઈ દી અલગ અલગ હોય નહીં. આ વખતે આ જ્યારે વાત આવે ત્યારે મધ્યનું ચોથું સંભાળવું પડે, મહિમા કોને કહેવાય, મહિમા કોને કહેવાય, તો ભગવાનનો જેને યથાર્થ નિશ્ચય હોય નિશ્ચય કોને કહેવાય, તો કે તેલ ધારા વ્રત ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે, એ સાચો મહિમા છે. તો કાલે વાળી ને આજવાળી વાત એક થઈ ગઈ, અને તેલ ધારા વ્રત વૃત્તિ રહે એને અકૃતાર્થપણું પછી મનાય, ભગવાન અખંડ સાંભળતા અકૃતાર્થપણું મનાય. એટલે કાલવાળી વાત આજે પણ એમ જ છે, મહાત્મા શબ્દોનો પ્રયોગ છે પણ એનો મતલબ એવો નથી કે મહાત્મા એટલે મારે ખાલી બસ મોટા સમજી લઈએ અને પછી નિયમનું પાલન કરશું એટલે પૂર્ણ કામ પૂર્ણ થઈ જશે, પછી કાંઈ કરવાનું બાકી નથી, બે કરવાનું છે પણ ત્રીજું હજી કરવાનું બાકી તો છે જ. અને શું, મહારાજમાં મન જોડવાનું, મહારાજની ભક્તિ કરવાની, ત્યારે પૂર્ણ કામ પણ મને. તમે અહીંથી હિંમત હારીને જાઓ કે હિંમત હલીને જાઓ બોલો તો તો ભલે, છેલ્લે દિવસે ઉલટાણ ઉવડવું પડશે કે પોરથી જવું જ નથી શિબિરમાં, હેરાન કરી નાખે એના કરતા એમનો ઘેર બેઠા બેઠા માળા ફેરવતા, પાંચ ફેરવતા તેમ થઈ જતો તો આપણે ઘણું કરીએ છીએ, હલવાઈ ગયા શિબિરમાં જઈને આખી મોજ મારી ગઈ બધી, પાંચ માળા ફેરીને તરત ક્યાં લાવો લો ચા પી લઈ, એ માળાની મોજ ગઈ ને ચાની મોજ ગઈ, બે મોજ લૂંટી લીધી, એમ નથી થતું ને, તે ચાની મોજો છૂટશે ને તીદિયાની મોજો આવશે. આમાં તો જો કે આમાં કોઈ નહીં હોય, ચાની મોજ માણતા એટલે આવશે, ન માણતા એટલે આવશે આગળ કરતો, ચાની મોજ ન માણતા હોય, ચા ન પીતા હોય, વિનુભાઈ તો ભલે મૂકી દે લ્યો, 99% રિઝલ્ટ છે, કેટલું હા 0.5% હાટું રહી જાય છે, હવે 0.5% હાટું, 0.5% વાળા કદાચ સમજ્યા ન હોય, ક્યારેક બને સમજાણું કે વાત કહેવાનો ભાવાર્થ બીજો ને સમજાય બીજું, પછી ખબર પડે કે આ તો મારું બીજું નીકળ્યું, એટલે એમ કદાચ બન્યું હોય ચા વાળાને, ચા પીતા હોય પણ આ છાવણી સાંભળ્યા પછી નક્કી કર્યો કે હવે ન પીવી, એવા કોઈ ખરા, ઉછી આંગળી કરો તો એવા કોઈ ખરા, એક નીકળ્યા એટલે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે સાબાશ, લગભગ તો હવે ખાલી 25% રહ્યું છે, 0.25 હો, 25% 0.25 રહ્યું, લ્યો તો એટલું તો રહી જ જાય, ભલામણ હોર્નની કેટલી કિંમત કહેવાય, તો હોળવળું નથી હોતું, અને હોળવળું હોર્ન હોય ને તો ઘડાય નહીં હરખું, તમને ખબર છે, એને અંદર ભેળવું જ પડે, બીજું બધા માનો ચા વગેરેના થઈ જાય બધા હરખાતે અમારે કથા છે નહીં કરવી પછી, એટલે એટલું રહેવા દો. એ પછી જેમ ધીમે ધીમે સમજ છોડી દે, અત્યારે નવા પાસે આવતી છે બીજા આવશે ને, પછી એની ઉપર આપણે જવા દેવું. આ તો સ્વામિનારાયણની ઘેરે જોવા મળ્યો, ગજબ છે. બાકી ચા ન પીવે એટલે દુનિયામાં કોઈને ખબર છે કે ચા ન પીવાય, આખા જગતમાં કોઈને ખબર નહીં તો ચા ન પીવાય, હીરા બાબા ખબર છે કોઈને, જગતમાં કોઈને ખબર જ નથી ચા ન પીવાય આમ. આ તો સ્વામિનારાયણની ઘેરે ભાઈ આ વસ્તુ, આ ઘટના ઘટના, કદાચ આપણને લાઈન બધ બેહતા ન આવડતું હોય, એ કઈ અક્ષરધામમાં જવામાં આડી નહીં આવે, સમજાણું સીધો આપણને બેહતા ન આવડ્યું, એ મોક્ષમાં વાદરૂપ નથી બનવાનું. કદાચ આપણે ગામડાના માણસો છીએ, લાલજી મહારાજ આવ્યા ને કદાચ ક્યારેક આપણાથી એટલું બધું શિસ્તતા ન જળવાની, એ કઈ મોક્ષમાં આડે આવવાની નથી, પણ જો ચા રહી ગઈ તો આડી ફરશે કપલન, અહીં તું ક્યાં જાતો ને, મને લે, એને ક્યાં લેતો? મહારાજ બહુ રાજી થાય, ખરેખર બહુ રાજી થાય. મહારાજ જે અહીં વાત કરી રહ્યા છે, પૂર્ણ કામ પણ મનાવવાનું માધ્યમ હું બતાવ્યું, આત્મનિષ્ઠા અને મહાત્મય. મહાત્મયનો મતલબ એવો જ થાય છે કે ભાવાર્થમાં માને ભગવાન જેવા સમજે છે, એ મહત્વતા સમજી અને પછી પરમાત્માનું ખૂબ ભજન કરે, એને પૂર્ણ કામ પણ મનાઈ જ જાય છે. અને બેમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી પૂર્ણ કામપણામાં ન્યૂનતા રહે છે. માટે બેવાના તો ભગવાનના ભક્તને દ્રઢપણે દ્રઢપણે સાધવા. અને બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. બેવાના દ્રઢપણે સાધવા. કયા બેવાના? આત્મનિષ્ઠન, બીજું ભજન, બીજું હું ભજન ભજન ઈતિ જુલ્યો કરો વાત, ઈ જ બીજું છે. ભજન કરે ને ત્યારે મહિમા સમજણ કહેવાય. તમે કોઈ દી માતાજીનો ગરબો ગાવા ગયા? હું કામ ન ગાયો, મહિમા નથી, સમજાય છે તમને? એલો કોઈ દી ગાયો રામદેવ પીરનો? હું કામ ન ગાયો, મહિમા નથી. તમે ભજન કરો છો એ જ વાત બતાવે છે કે તમને મહિમા છે, સમજાય છે તમને? ભજન કરો એ જ વાત બતાવે તમને મહિમા છે. ખૂબ ભજન કરતો હોય એને કોઈની અટકળ એવી કોઈ દી ન મને, આને મહિમા નથી. મહિમા વસ્તુ જેવી છે, માણસને બેહવા ન દે, બેહવા દો ને દે માને જગત બાજુ, એને જોડી જ દે. દાખલા કે ભગવાનનો, ભગવાનના સંતો ભક્તોનો બધાનો મહિમા હોય, આચાર્યનો મહિમા હોય, અને કાંઈક સેવા આવે અને બેઠો રે માણસ હડફ લઈને ત્યાં ઉભો અને લાગી જાય, એનું શું કહેવાય? મહિમા. એને વાતો કરે પણ પોતાનો છોતા ન ઉપાડે, એને મહિમા કહેવાય? એ મહિમા ફેર કહેવાય, સમજાય? મહિમા મહિમા વસ્તુ એવી છે. મહારાજ કે આ મૂળજી બ્રહ્મચારી, એને કાંઈ જાજી બુદ્ધિ નથી, એવા કાંઈ કુશાગ્ર બુદ્ધિવાળા નથી, પણ યદ્યપી એને અમારો ખૂબ મહિમા છે ને એને અમને રાજી કરતા આવડે છે. મહિમા વસ્તુ જેવી છે. ભલા માણસે મહિમાની વાત તો જુદી. આ જગતમાં તમે અર્ધા ગાંડા કેટલાય સંસારમાં હોહરવા નીકળે છે, બોલો. અર્ધ ગાંડા, હો આખા તો સમજ્યા, અર્ધા ગાંડા સંસાર માંડે છે, સંસાર હાકે છે, ગમે તેથી કમાઈ આવે છે, ઘર હાકે છે, ઘર બનાવે છે, બધું થાય છે, બોલો. અર્ધા ગાંડાને એવા ઘણા બધા અર્ધ ગાંડા વાળા છે જોવા મળે છે. અહીંયા મળે, વિદેશમાં હોય મળે, બોલો. વિદેશમાં એક ફેર અમે ઓલધામમાં હતા, તે પહેલે દાડે આપણે કથા કરવા બેઠા ને તે બેઠેલા, એક હું તો એના આધારે જ કથા કરી રાખ્યો, મોઢું વારે વાર મલકાવે. મેં કીધું આ કથા સમજે છે. પછી બીજે દાડા બરોબર કથા શરૂ થઈ ગઈ. હવે કથા બપોરની વિરામ પામી, બપોરની કથા વિરામ પામી, પછી એમ બધા ઉતારે ગયા. બપોરે કથા સ્ટાર્ટ કરવા ગયા ને એક એક સાઉન્ડ, એક માઇક્રોફોનનું સેટિંગ ન થાય. આમ અમે કીધું કેમ આમ, ગમે એને વગાડો તો સીટી બોલાવવાનું ભૂકા કાઢે, આમ કેમ થયું? એટલે પૂજારી બોલે, એમ કીધું કેમ આમ થાય? એ કે જેઠાલાલ આવ્યા હતા, એમ કીધા જેઠાલાલ આવ્યા હતા, તો બસ તો સેટિંગ નહીં થાય. મેં કોણ જેઠાલાલ? તો બોલા જેઠાલાલને કહું છીએ. હા, મેં કીધું કાલે બોલે બહુ સારા ભગત બેઠે હતી, મને કે એને છે ને અડધું જ છે. વાત સમજાય તમને? તો એ ઘર હાકે છે, બે દીકરા છે, એક દીકરી છે, ઘર છે, બધું છે. વાત સમજાય છે? તો એ ઘર હાકે છે. હવે 25 વર્ષનો મંદિરનો મહોત્સવ હતો, પછી અહીંથી કેટલા ઇન્ડિયાથી હરિભક્તો ત્યાં ગયેલા, પછી હરિભક્તોને માન્ચેસ્ટર ફરવા જાવ તો કે ઓલા જેઠાલાલ મળ્યા કે એમાં માન્ચેસ્ટર જાવું, તમે આવશો? અરે તો કે હા આવું, વાંધો નહીં. ગાડીમાં બેસી ગયા અને વહી ગયા માન્ચેસ્ટર. માન્ચેસ્ટર 5 કલાકનો, 3-4 કલાકનો રસ્તો, ત્યાં પછી ગયા, બધી હેર્યા ફેર્યા, પછી કે હાલો પાછું જઈ, તો કે મને પાછું જડશે નહીં. ઓલા તો મૂંઝાણા, પછી ને પાછું ફોન કર્યો, એ કે અમે માન્ચેસ્ટર આવ્યા પણ પાછું ઓલધામ આવવા અમને જડતું નથી રસ્તો, તો કેવી રીતે આવું? તો કોઈ હારે નથી લેતા ગયા? તો કે હારે લેતા ગયા છે ને, પણ એ ભાઈ કહે છે મને નથી આવડતું. તો કોણ એનું નામ? હું જયારે પૂછ લેતો, એટલે પૂછ્યું ભાઈ તમારું નામ હું? તો મારું નામ જેઠાલાલ. ઓલે હરિભક્તો કે તો નહીં જડે. લ્યો કરો વાત, પણ તોય સંસાર હાકે છે. આપણો પોઈન્ટ ભૂલાઈ ન જાઓ, આપણે વિષયાંતર નથી કરતા. તોય સંસાર હાકે, હુકામ હાલે છે એનો એને મહિમા છે. એમ અહીંયા મહારાજ બે વાત બતાવે, હજી થાપની ખાતા બે વાત બતાવે, પૂર્ણ કામ પણ નિષ્ફળ નતું. કઈ બે વાત? એક તો આત્મનિષ્ઠા ની કચાશ, બીજી શેની કચાશ છે? ભજન ની કચાશ છે. રુજી ભગત શેની કચાશ છે? ભજન ની કચાશ છે. અને ટ્રાય કરો, જેને અપૂર્ણપણું રહેતો હોય ટ્રાય કરો, દેહ થી પોતાની જાતને અલગ સમજી પછી ભજન ખૂબ મળો, જીક બોલાવા. અને તમે જોવો કે વાત મહારાજની સાચી છે, ભજનની જ કચાશથી જન્મમાં ક્યાંક કચાશ દેખાતી હતી, અપૂર્ણપણું મનાતું હતું. એટલે મહારાજ બહુ જોરદાર વાત કરે છે. કઈ એક દી બીજી વાત કરી, બીજી દી બીજી વાત કરી, હાલતા છે. અને સજ્જન પુરુષ આ જ વાત કર્યો ને, એની એવી ને એવી વાત છ મહિના પછી એની વાત ફગે નહીં, છ જ માણસ નો ફગે. આ જે વાત કરી એ છ મહિના પછી વાત કરે, અને પાંચ વર્ષ પછી વાત કરે ને તો એ જ વાત હોય સજ્જન માણસની. તો પુરુષોત્તમ નારાયણ છે, કાલે વાત કરે આ તરત ફગી જાય, ફગ ફગ કરે. ને સજ્જન નો કહે તેને ભગવાન કહેવાય, કોઈ દી નો ફગે. એની એ જ વાત મહારાજ આગળ ધપાવે છે. અને બેમાં જેટલી ખામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે. અને હમણાં અમે એક હરિભક્તને સમાધિ કરાવી હતી, તેને તેજ અતિશય દેખાણું. તેજને જોઈને ચીસ પાડવા માંડીને કહ્યું છે, હું બળું છું. આ તો સમાધિવાળાની વાત થઈ. આત્મનિષ્ઠાની અહીંયા તો કચાશત નડે, કારણ કે અહીંયા જરા સુખ દુઃખ આવે, જરા કામ તેમ થાય એટલે ભજન છૂટી જાય. આત્મનિષ્ઠાની તો આપણા મનમાં થાય, આત્મનિષ્ઠા શું જરૂર છે? આત્મનિષ્ઠા વિના ભજનની મજબૂતાઈ ટકી શકે નહીં. આત્મનિષ્ઠાની કચાશ એટલો ભજનમાં વિક્ષેપ વધારે આવે. આત્મનિષ્ઠાવાળો પુરુષ ભજનને ખોટ જાય એવું થવા દે નહીં, એટલો ફરક પડે. એટલે અહીંયા મહારાજ આત્મનિષ્ઠા જો કચાશ હોય તો અહીંયા નડે, અને કદાચ સમાધિ કરીને જાય તો ત્યાંય પણ મહારાજ કે નડે છે. આ જો ને, અને સમાધિ કર્યા કોણ હતું? લાડકીભાઈ. મહારાજ એને સમાધિ કરે તો ચીસો મેળ્યા પાડવા, હું બળું છું બળું છું. માટે મહારાજ કે આત્મનિષ્ઠાવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે. અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે ને દેહને માને તો તેને ઘણી કાચે પડી જાય છે. આ વાત અહીંયા સમજો, સમાધિની વાત ભૂલી જાઓ. મહારાજ કહે કે આત્મનિષ્ઠા જો ન હોય અને પોતાને દેહ જાણે તો ઘણી કચાશ રહી જાય છે, ઘણી કચાશ. દાખલા તરીકે તમે બધા જાણ્યો ને કે શિબિરમાં બહુ મજા આવે છે, કે ન જાણ્યું? મજા આવી ગઈ બાકી. એ ધર્મજ્ઞા વૈરાગ ભક્તિ ઉપાસના આજ્ઞા ભજનની ખૂબ વાતો થઈ, લાલજી મહારાજ પધારે, ખૂબ આનંદ આવ્યો. પણ એક આત્મનિષ્ઠાને જો કચાશ હોય, હું દેખાડું કચાશ, એનું પરિણામ શું આવે. દાખલા તરીકે આ ફેરી તમે આવ્યા, તમને નુગેન્દ્ર ભુવન ઉતારો મળી ગયો હોય, આવતી ફેરી મનમાં જાય છે ને તો બધી મોજે દરિયા હલો ઉપડીએ, અને આવ્યા નુગેન્દ્ર ભુવનમાં ઉતારો ન મળ્યો અને આ વાડીમાં રહેવાનું થયું, ખભે ખલતો નાખશો હાલો પાછા ઘર ભેતા. વાત સમજાય? શિબિરની બધી તમને ખબર છે કે આવી વાતો થાય છે, આવી રીતે ભજન થાય છે, આવી રીતે આજ્ઞા દળ થાય છે, ઉપાસના દળ થાય છે, ભજન ખૂબ બધી ખબર છે. પરંતુ દેહરૂપ પોતાની જાત મનાણે દેહના સુખ સામે દૃષ્ટિ છે, એટલે એમ લાગશે કે વાડીમાં તો ઢેફા છે, અહીં નાવામાં થોડોક પોલું થાય, આ ઉપર ઓળી પાસે કરતા નીચે કાંકરા વાગે, અહીં ગોદડા ઉપર હોવાનું, હાલો વેતા. વાત સમજાય? માટે સાફ સાફ કહી દઉં કે જેને ભજન કરો ને આત્મનિષ્ઠા દળ જોશે, નુગેન્દ્ર ભુવનમાં ઉતારો મળે તોય ભલે, ઢેફામ મળે તોય ભલે, દેશ ના હોવ તોય ભલે, વિદેશ ના હોવ તોય ભલે, એવી દ્રઢીકરણ તમારું હશે તો વિઘન થશે નહીં. નતર બહુ સાચું કહું છું, પર તમે આવશો તો ખરા, પણ જો એમાં ફેરફાર થયો તો પછી દેખાશો નહીં, પછી તો એ છેલ્લી શિબિર, એની શિબિરની પૂર્ણ હોતી. લ્યો સીજી મારાના શબ્દ, કોઈ દી અન્યથા થાય નહીં. મહારાજ કે આત્મનિષ્ઠા જો ન હોય, પોતાના દેહરૂપ માને તો મહારાજ કે એની અંદર ઘણી કચાશ રહી જાય છે. અને અમે તે હરિભક્તને સમજાવ્યું છે, તારું સ્વરૂપ તો આત્મા છે, દેહ નથી, ને આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તો તું નથી, અને અછેદ્ય અભેદ્ય એવો જે આત્મા તે તારું સ્વરૂપ છે. પછી અમે તેને સમાધિ કરીને કહ્યું છે, ગણપતિને સ્થાનકે ચાર પાંખડીનું કમળ છે, ત્યાં જઈને તારું સ્વરૂપ જો, અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે અને પ્રકાશ દેખાય છે, અને તેથી પર બ્રહ્માના સ્થાનકને વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે અને પ્રકાશ પણ તેથી અધિક ઘણો દેખાય છે. જો કે આ ષટચક્રની વાત છે, યોગ સમાધિમાં જીવાત્માને એક એક પછી એકના બધાના દર્શન થાય છે, ના દે સંભળાય છે અને પ્રકાશે જણાય છે. પણ એ માર્ગમાં આપણે બહુ ઊંડા ઉતરતા, એટલા માટે કારણ કે એ પોઝિશનમાં આપણે કાંઈ ગણપતિનું સ્થાન કે જોયું નથી, બ્રહ્માનું જોયું નથી, સીધી સ્વામિનારાયણ ભગવાનનું સ્થાન જોવું છે, વચ્ચે આપણે પડતા નથી. અને ઈ ઈ કયા માર્ગ વાળાને દેખાય છે? તો કે યોગ માર્ગ વાળાને આ બધા દર્શન એક પછી એક એક પછી એક સ્થાનને ભેદતા ભેદતા ત્યાં સુધી પહોંચે છે. પણ યોગ સમાધિ વાળા, યોગ સાધના કરનારા, ત્યાં આપણે કઈ યોગી તો બન્યા નથી, અને થોડું ઘણું કરતા એ પણ એટલી બધી એવા જોવાન લાલચે કરતા નહીં, આપણે કેટલા એ મનમાં મોજ આવે અને ભગવાન વધારે સાંભળે એ હેતુ હોય છે, એટલે આ હેતુ આપણે સિદ્ધ કરવો નથી, માટે એમાં ઊંડું ઉતરવું નથી. મહારાજ કહે જે રસ્તે જાઉં ને એનો હું ભાવ પૂછવો, માટે એમાં ઊંડા ઉતરતા નથી. અને ઊંડા ઉતરવા જાઓ તો વચન 25 પાસે અધૂરું રહે એમ છે. બોલો શું કરું, આમાં ઊંડા ઉતરવું છે, વચન પૂરું કરવું છે? હા તો બસ. તો અને તેથી પર વિષ્ણુનું સ્થાન કે જાય છે ત્યારે તેથી અધિક નાદ સંભળાય છે, તેથી તેજ પણ અધિક દેખાય છે. એવી રીતે જેમ જેમ ઊંચા ઊંચા સ્થાનક વિશે જાય છે તેમ તેમ વધુ નાદ સંભળાય છે અને વધુ વધુ પ્રકાશ દેખાય છે. એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે, ને કડાક અતિશય થાય છે. તે ગમે તેવી ધીરજવાનો હોય તો પણ કાયરપણું આવી જાય છે. જો અર્જુન ભગવાનના અંશ હતા અને મહાશરીર હતા તો પણ ભગવાનનું વિશ્વરૂપ જોવાને સમર્થ થયા નહીં, માટે એમ બોલ્યા છે, હે મહારાજ આ રૂપ જોવાને હું સમર્થ નથી, માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો. એવી રીતે એવા સમર્થને પણ સમાધિ વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી. તે સારું દેહ થઈ કે પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ. અને એમ જે સમાધિ થાય છે તેના બે ભેદ છે. સમાધિ જે થાય છે એના બે ભેદ છે. એક તો પ્રાણાયામ કરીને પ્રાણનો નિરોધ થાય છે, તે વેળો ચિત્તનો પણ નિરોધ થાય છે. અને બીજો પ્રકાર એ છે જે ચિત્તને નિરોધે કરીને પણ પ્રાણનો નિરોધ થાય છે. તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાન વિશે વૃત્તિ જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. હવે ફરી વાર સમજીએ આપણે, જરાક રિવર્સ જઈએ. વાત કેવી રીતે અપૂર્ણપણું રહે છે, પૂર્ણપણા માટે મારે શું કીધું? આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય, જેનો અર્થ આપણે મહાત્મ્યનો અર્થ કર્યો ભજન. એ વાત અહીં સાબિત થઈ ગઈ. મારે શું કીધું કે આત્મનિષ્ઠાની જે કચાશ છે એને ટાળવા માટે પૂર્ણ કામપણા માનવા માટે બે રસ્તા છે. એક તો કેવો કીધો? પ્રાણાયામ કરીને આમ થાય છે. બીજું શું કીધું? ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાથી આ પોઝિશન નિર્માણ થાય છે. આવીને વાત શું નિર્માણ થાય છે? આપણે પાસે એમ થયું કડાકાંડ ભડાકાંડ થાય, એ નિર્માણ એ વાત નથી. શું નિર્માણ થાય છે? તો કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખતા રાખતા ભક્તને પૂર્ણ કામ પણ મનાઈ જાય છે, એ વસ્તુ નિર્માણ થાય છે. પછી કડાકો ભડાકો સંભળાય તોય ભલે, ન સંભળાય તોય ભલે, કારણ કે આપણે કડાકા ભડાકાનું કામ નથી, આપણે તો શેનું કામ છે? મહારાજનું. જગત મને જ કહેતા આપણે કઈ ટપાકાનું કામ નથી, આપણે શેનું કામ છે? રોટલાનું. આમ થાબડ્યો આમ થાબડ્યો એને આપણે મતલબ નથી. એમ આપણે તો કૃતાર્થપણું મનાય એની સાથે મતલબ છે. કૃતાર્થપણું માનવાના બે જ ઉપાય, કાં તો પ્રાણાયામ અને કાં તો ચિત્તનો નિરોધ, ચિત્તને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવું. મારાથી અખંડ વૃત્તિ રાખવાથી આમ થાય છે. હજી એક પોઈન્ટ સમજો, જોજો. તે ચિત્ત નિરોધ ક્યારે થાય છે? તો જ્યારે સર્વે ઠેકાણેથી વૃત્તિ તોડીને એક ભગવાન વિશે જોડાય. અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય? તો જ્યારે સર્વે ઠેકાણથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની જ વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહીં. અને ભક્તો જેની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી હઠાવી હઠે નહીં, કોઈ દી શક્ય બને કે એને આટલોય પણ અંતરની અંદર અકૃતાર્થ, આટલું પણ અંતરને વિશે અકૃતાર્થ પણ મનાય? શું કહો? હઠાવી હઠે નહીં, એ તો મોજમાં જ હોય ને, પછી અખંડ આનંદમાં જ હોય ને. મહારાજ એની અંદર એક બહુ સરસ વાત કહે છે. મહારાજ કે જ્યારે સર્વે ઠેકાણથી વાસના તૂટીને એક ભગવાન સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી હઠે નહીં. આ વાત પણ કાલે સાધન સ્થિતિ અને સિદ્ધ સ્થિતિ એવી જ વાત છે. ભગવાનનો ભક્ત ભગવાન સ્વરૂપમાં જેમ જેમ વૃત્તિ રાખતો જાય તેમ તેમ સંકલ્પ વિરામ પામતા જ જાય અને કૃતાર્થપણું મનાતું જ જાય, કૃતાર્થપણું મનાતું જ જાય. પણ કોઈ પણ જગતમાં કોઈ પણ જગ્યાએ જો બંધાયેલો હશે તો ખૂબ આનંદ વર્તતો હશે, ખૂબ આનંદ વર્તતો હશે. પણ ક્યાંક બંધાયેલો છે એ વસ્તુ આડી આવશે એટલે આનંદ વીખી નાખશે, એનો આનંદને ચૂથી નાખશે, પછી આનંદ એનો એ રહેશે નહીં. આનંદ, એવો આનંદ, એવું કૃતાર્થપણું કે કૃતાર્થપણું તૂટે જ નહીં, એનો શું વિકલ્પ? તો કોઈ જગ્યાએ વાસના ન રહે. પછી એનો જે આનંદ છે પછી હઠાયો હઠે નહીં, એ આનંદને કોઈ પછી ગાયબ કરી શકે નહીં. તો આપણા મનમાં થાય કે તો પછી વાસના તળે તીધી થાય નહીં તો, પણ વાસના ટાળવાનો ઉપાય પણ ભજન જ છે. કાર્યને બારમા પ્રમાણે પણ ભજન જ છે. ભજન કરતા રહો. આ બધું કેવું ખબર? ભજન કરતા છો, વાસના ટળી જાય પછી ભજન કરું એમ કોઈ દી માનતા નહીં. વાસના ટળી જાય પછી ભજન કરું છું આપણે, એ કોઈ દી શક્ય નથી. અને ભજન શ્રેષ્ઠ કક્ષાએ પહોંચી જાય પછી જ વાસના ટળશે એમ એ માનતા નહીં. એ બે હારવાર થાય છે. કેવી રીતે? તો એકાદશીનો ઉપવાસ કર્યો, પારણા કરવા બેઠા, એ જેમ જેમ મોઢમ કોળે મૂકવા દે છે તેમ તેમ ભૂખ ટળતી જાય. જેમ મૂકાશે એમ ભૂખ ટળતી જશે. અને પહેલાં તો કેટલી ભૂખ હશે, પરંતુ એક કોળિયો, બે કોળિયો, ત્રણ કોળિયા, પાંચ, સાત, દસ, પંદર, કોઈ પચાસ, જબરા માણીને વાત છે. તો પચાસ કોળિયાને અંતે પરિણામ શું આવશે? પછી એને એક પણ કોળિયો લેવાનું મન થશે? પોહાઈ વસ્તુ પડી હોય ની, અને રસનામાં પોહા એટલો આશક્ત હોય ની, પોસા એટલો આશક્ત રસનામાં હોય, પણ પચાસ કોળિયા લીધા અને પૂર્ણ રીતે જયારે એનું ભૂખ ટળી ગઈ પછી એક પણ કોળિયો લેશે અને જેમ જેમ કોળિયા જમતો ગયો તેમ તેમ ભૂખ ટળતી ગઈ. એવું બને કે પછી જમી રહ્યો અડધો પોણો કલાક થઈને પછી એની ભૂખે જતી રહી? એવું બને? ખાધા પછી પોણો કલાકે ભૂખ ગઈ, કિશોરભાઈ એવું થાય? બસ આમાં એમ જ છે. એમ પાછું તમે બે કોળિયા જમી લો, બે કોળિયા જમ્યા તમને ભૂખ આઠ કોળિયાની છે, બે કોળિયા જમો તોય પણ જમ્યા છો તોય તૃપ્તિ થાય? તોય ન થાય. હા, બે કોળિયા જમ્યા એટલે બે કોળિયા પૂરતું તમે રાહત થઈ, સમજાવું? ક્યાંક તમે ગયા હો, બહાર ગયા દાખલો કે, અને બપોર થઈ ગયા હોય પછી તમે ભૂખ બહુ લાગી હોય, બે કાળા જમી લો તો બે કલાક ખેહી લે, પણ કે તમે તૃપ્ત થયા નથી. એમ ભજન જ્યારે જીવાત્મા આદરે ત્યારે જેટલું ભજન કરે એટલી જ વાસના ટળે, અને જેટલી વાસના ટળે એટલી તૃપ્તિ થાય, એટલું જ કૃતાર્થપણું મનાય. તમે બે કોળે જેટલું જીમ્યા, બે કોળે જેટલી ભૂખ મરી, એમ તમે થોડુંક ભજન કર્યું તો થોડીક તૃપ્તિ થાય, થોડુંક કૃતાર્થપણું મનાણું. ખાલી આપણે આ છાવણીમાં બાર દાડાવે આપણે શું કહે, સમ્યક ભજન કરી લીધું છે, સંપૂર્ણ નિર્વાસની બની ગયા, તો કેવું કૃતાર્થપણું મનાય? કેવું મનાય? તમને ઘેરે આવું કૃતાર્થપણું મનાતું હતું? દીકરાના લગ્નમાં મનાતું હતું? આયુમાં જ આવતી હતી? એવી આવે ને? તોય પણ યાદ રાખજો, હજી આપણે કઈ પૂરું ભોજન કર્યું નથી. કૃતાર્થપણું મનાણું, પણ હજી અંદર ભૂખ ટળે નથી. જો તમે ખાવાનું શરૂ રાખશો તો ભૂખ ટળી જશે, જો ખાવાનું બંધ કરશો તો પાછો ભડકો થશે. વાત સમજાય? શિબિર છોડ્યા પછી ઘેરે તેમ ભજન શરૂ રાખશો તો ભૂખ ટળી જાય, ભૂખ ટળી જશે માને વિષયમાંથી આશક્તિ માત્ર સાફ થઈ જાય, અને પછી પોહા એટલા વિષયોના ઢગલા થઈ જાય અમે, તોય પણ એ બાજુ દ્રષ્ટિ નહીં જાય, એ બાજુ વૃત્તિ પણ જશે નહીં, કારણ કે ધરાઈ રહ્યા, ભૂખ માત્ર ટળી ગઈ, આશક્તિ માત્ર ટળી ગઈ. એટલે મહારાજ કે જેમ જેમ વાસના ટળતી જાય તેમ તેમ મહારાજ કે કૃતાર્થ મનાતું જાય, પછી તો એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાંથી હટાવી પણ હટે નહીં. જેમ કોઈ કૂવો હોય ને તે ઉપર વીસ કોષ ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય ને, અને વીસ કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય, તે કોઈનો અઠાયો પાછો હઠે નહીં. તેમ જેની વૃત્તિ નિર્વાસનિક થાય છે તે તેનું ચિત્ત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે, અને જેના ચિત્તમાં સંસારના સુખની વાસના હોય તેને તો સ્રોત્ર ઇન્દ્રિય દ્વારે અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારા હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે, તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ જે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે, તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે, તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે, તેમજ કર્મ ઇન્દ્રિયની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે. એવી રીતે દસ્ય ઇન્દ્રિયો દ્વારા એનું અંતઃકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે, તે જ્યારે ચિત્તને તે જ્યારે ચિત્તે ભગવાનનું ચિંતન કરે અને મન તે ભગવાનનો જ ગાઢ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છે એવું જે અભિમાન ધરે ત્યારે એની એક વાસના થઈ જાણવી. મહારાજ કહે જ્યાં સુધી નિર્વાસનિક સંપૂર્ણ નથી થયો ત્યાં સુધી એની વૃત્તિઓ, દાખલા કે ભજનમાં ખૂબ સુખ આવે છે અને ભજન ખૂબ થાય છે પરંતુ આંખની વાસના ટળે નથી, સમજી લો તમે, આંખની વાસના ટળે નથી. ભજન કરતા કરતા માનો કે આંખની વાસના નથી ટળી, રૂપ જોશે પછી એની વૃત્તિઓ ફેલાઈ જશે. ભજન સારું કરે છે ને મોજ આવે પણ કાનની વાસના ટળી નથી, એવો કંઈક શબ્દ સાંભળશે એટલે વૃત્તિઓ ફેલાઈ જશે. માનો કે ભજન સારું થાય છે પણ જીભની વાસના ટળે નથી, એ બાજુનું કંઈક થાય એટલે વૃત્તિ ફેલાઈ જશે. એટલે તાકાત જે છે, જે જોમ છે, ભગવાનની બાજુ જાતો જે ધોધ છે, એમાંથી વિભાજન થઈ જશે અને વિભાજન થશે એટલે તાકાત તૂટી જશે. વિભાજનમાં શું થાય? તાકાત તૂટી જાય, ખલાસ થઈ જાય. મહારાજ એવું જ કંઈક કહે છે. મહારાજ કે એવી રીતે મહારાજ દ્રષ્ટાંત સરસ. મહારાજ કે કૂવો ઉપર કોષ ચાલતા હોય, એક બે કોષ ચાલતા હોય થોડી તાકાત, પણ 20 કોષનું પાણી ભેળું થાય તો નાનું છોકરું હોય તેને તળાઈ જાય, એવો જબરજસ્ત પ્રવાહ જાય. પણ એમાંથી તેમ પાસે 20 પ્રવાહ કરી નાખો તો ઓલો બિચારો ક્યારો વાળનારો થાકી જાય, ઉભો ઉભો ક્યારે ક્યારો ભરાય, ક્યારે ક્યારો ભરાય. અરે પણ 3 કલાકથી ક્યારામ પાણી છોડ્યું પણ ભરાતો જ, અને થૂકામ 1 જ કોષનું પાણી જાય, 20 કોષનું પાણી જાતો ક્યારો વાળે પોગે. તે મોક્ષમાં આમ જ છે મહારાજ કે વૃત્તિઓ જેમ જેમ હંકેલા, જેમ જેમ વાસના બધા પ્રકારની ટળતી જશે તેમ તેમ ભગવાનના સ્વરૂપમાં ધોધ વહેવા માંડશે, પછી એને રોકાયો કોઈ રોકી શકશે નહીં, એની વૃત્તિઓને ભગવાનના સ્વરૂપમાંથી ઉખેડવા માટે કોઈ સક્ષમ નહીં થાય. અને પ્રાણે કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. આ વાત થોડી સમજી લઈએ. પ્રાણે કરીને ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાંગ યોગે કરીને થાય છે. તે અષ્ટાંગ યોગ તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણ, સમાધિ, એ જે 8 અંગ તેને યુક્ત છે. અષ્ટાંગ યોગ તે સાધન રૂપ છે, તેનું ફળ તે ભગવાન વિશે નિર્વિકલ્પ સમાધિ છે. મારે કે પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય. ચિત્ત અતિ ચંચળ છે, ચિત્ત શું છે? અતિ ચંચળ છે. ચિત્ત અનેક પ્રકારના ચિંતનો 1 સેકન્ડ નવરું રહેવા તૈયાર નથી. પણ અષ્ટાંગ યોગને પથે જ્યારે હાલે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ જ્યારે સિદ્ધ કરવા માંડે એટલે ઓટોમેટિક પ્રાણની ગતિ રૂંધાવા માંડે, પ્રાણની ગતિ રૂંધાવા માંડે, શ્વાસોશ્વાસની ક્રિયા એ લાંબી થવા માંડે. અને યાદ રાખજો, જેટલા શ્વાસ વધે એટલા સંકલ્પ વધે. બરાબર યાદ રાખજો, જેટલા શ્વાસ વધે એટલા સંકલ્પ વધે. શ્વાસની ગતિ મંદ થાય, પ્રાણની ગતિ જેટલી મંદ થાય એટલા સંકલ્પ પણ મંદ થાય. તો પ્રાણાયામ કરતા કરતા પ્રાણાયામ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, પ્રત્યાહાર એટલે વૃત્તિઓ પાછી વળવા મળે, ધ્યાનમાં જ્યારે બેસવા મળે, ધારણા જ્યારે થવા મળે, ભગવાન સ્વરૂપમાં વૃત્તિ એક રૂપ થવા મળે, પછી શું પોઝિશન થાય? એનો પ્રાણ એકદમ મંદ પડી જાય. મંદ પડી જાય પ્રાણ એટલે સંકલ્પ પણ સંપૂર્ણ મંદ પડી જાય. અને પછી તો પોઝિશન એવી થાય સમાધિ કક્ષામાં પહોંચે, લાઈનું બધું સ્ટોપ. આ પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માર્ગ કે એક રસ્તો આવો છે. અને જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાન વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. બોલો, આ બીજી વાત બતાવી મહારાજ. પ્રાણના નિરોધ કરીને ચિત્તનો નિરોધ થાય છે, એમ ચિત્તના નિરોધે કરીને પણ પ્રાણનો નિરોધ થાય. ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કેમ થાય? બીજી એક વાત કહેવાની કે મહારાજ કે અષ્ટાંગ યોગ છે સાધન રૂપ છે. હું કીધું અષ્ટાંગ યોગ સાધન રૂપ છે, એનું ફળ શું? તો ભગવાનના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિ થાય. સાધન રૂપ કહેવાનો મતલબ મહારાજ કે માનો પ્રાણાયામ કરતા કરતા એ શ્રેષ્ઠ કક્ષા સુધી નથી પહોંચ્યો અને જો દેહનો અંત સમ આવી રહ્યો, દેહનો અંશમાં આવી રહ્યો, તો જીવાત્માની પૂર્ણ ગતિ થઈ શકશે નહીં. કારણ કે હજી એને ભગવાનનો સંબંધ નથી થયો. હજી તો એ પોતા યમ, નિયમ, આસન વગેરે વગેરે સિદ્ધ કરી રહ્યો છે, ભગવાનનો સંબંધ થયો અને અન દેહ પડી જાય તો મહારાજ કે સિદ્ધ સ્થિતિને પામી શકશે નહીં. 8 અંગ સિદ્ધ થાય પછી જે સમાધિ સુધી પહોંચી શકે. જો કે ભક્તો, આ જે વાત છે જનરલ વાત છે, જગતના પ્રત્યેક જીવાત્માની વાત છે. કદે આપણા સંપ્રદાયની અંદર કોઈ આ માર્ગે હાલે ને તો એ તો ભેગા ભેગા જ હાલે, ચિત્ત નિરોધને ભેગો જ લેતા જાય. આસન કરતા હોય કે પ્રાણાયામ કરતા હોય તો ભેગા સ્વામિનારાયણ 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 મનમાં હૃદય મૂર્તિને ધારતો જાય. એટલે એની વાત અલગ છે, પણ મારા જે વાત કરી જનરલ વાત કરી રહ્યા છે કે જગતની રીતિ આવી છે. અમે હુકામ શા માટે પ્રાણાયામ બાજુ બહુ નથી જવા દેતા? મારે કે કારણ એવું છે કે પ્રાણાયામમાં શેક યમ નિયમ આસન પ્રાણાયામ ત્યાં સુધી ભગવાનનો સંબંધ લાગુ પડતો નથી. પ્રાણાયામ અને પ્રત્યાહારમાં પણ હજુ ભગવાનનો સંબંધ લાગુ પડતો નથી. પ્રત્યાહારમાં વૃત્તિઓ જ્યાં જ્યાં ગઈ નથી પાછી વાળે છે, પણ ભગવાનમાં હજુ જોડાણ કરતો નથી. આ હઠયોગ છે હજુ. પછી રાજયોગનો પ્રારંભ થાય, પછીથી જોડાણનો પ્રારંભ થાય. તો હઠયોગ સુધી પહોંચતા પહોંચતા, કારણ કે આઠ જે અષ્ટાંગ યોગમાં આઠ અંગ કહેવાય છે ને, એમાં યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર આ પાંચ હઠયોગ કહેવાય છે. અને પછી ધ્યાન ધારણ સમાધિ આ ત્રણને રાજયોગ કહેવાય છે. બે યોગ મળીને અષ્ટાંગ યોગ થાય છે. તો હઠયોગ વસ્તુ એવી છે કે હઠયોગમાં હજી ભગવાનનો સીધો સંબંધ થઈ શકતો નથી. તો ભગવાનના સંબંધ વિના જીવાત્મા તૂટી મરે તો પણ મુક્તિ થઈ શકતી નથી. તો મહારાજ કે કોઈ આમાં લાગી જાહે અને મને હાવ ભૂલી જાહે, તો મહારાજ કે કદાચ એ હઠયોગને સિદ્ધ કરી લે તોય પણ, માનો હઠયોગ સિદ્ધ કરતા કરતા દેહ પડી ગયો તોય પણ અસદગતિ સર્જાવાની શક્યતાઓ રહેશે. અને હઠયોગ સિદ્ધ કરો એ કઈ દિવસે બે દિવસે નહીં થતો, એના માટે વર્ષો ખપી જાય. વર્ષો ખપી જાય, દેહ ની આયુષ ક્યારે આવી જાય શી ખાતરી મહારાજ કે? માટે મહારાજ કે અમે પ્રાણાયામમાં બહુ મન લગાવતા નથી. બરાબર સમજો. હવે બીજી વાત બતાવે છે, મહારાજ કે જેમ હઠયોગ એટલે પ્રાણના નિરોધે કરીને ચિત્ત નિરોધ થાય છે, એવી રીતે મહારાજ કે ચિત્ત નિરોધે કરીને પ્રાણનો પણ નિરોધ થાય છે. તમને કેમ છે બજાના આમ સમજાય છે કઈ? આ તમને છે ને વચનામૃત કેવું છે ખબર, એક વાર સાંભળે તમને એટલું બધું શેટ નહીં થાય, એટલા માટે અહીં જે કેસેટ બને છે એને લઈ ગયા પછી તમે વારવાર સાંભળશો, વારવાર સાંભળશો ને પછી તમને આમાં આમાં ઘણું બધું ઊંડાણ ઉતારવાનું મન થશે. એમ થશે ખરેખર મહારાજ બહુ સરસ કીધું છે, મહારાજ બહુ સરસ કીધું છે. પોતાને પણ ઘણા બધા રસ્તાઓમાંથી જડશે મારને રાજી કરવાના. પુરુષોત્તમ પ્રકાશ છે કે કોઈ પણ કેસેટો છે, જો તમે એક વાત ચોક્કસ છે, આપણા સરદાર મંદિર દ્વારા જેટલી પણ કેસેટો પ્રકાશન થઈ, એક પણ કેસેટ તમે ઓચિંતા ગમે તે લઈ લીધી તો એમાંથી એક પણ કેસેટ એવું નથી કે જગતને રીઝવવા માટે એ તૈયાર થઈ હોય. કોઈ પણ કેસેટ આંખી વિચીને લઈ લો ને તમે, એની અંદર ત્રણ વસ્તુ તો સતત ચાલી જ ગઈ છે, આજ્ઞા ઉપાસના સિદ્ધાંત અને ભજન. આ વસ્તુ આ મખણ ભેગી ભેગી હાલી, કારણ કે એ વસ્તુ આ આજ્ઞા ઉપાસના એક એક સાધન હું કહું છું, બીજા નંબરમાં સિદ્ધાંત અને ત્રીજા નંબર ભજન. આ વસ્તુને સિદ્ધ કર્યા વિના સિદ્ધ સ્થિતિ પ્રાપ્ત થાય એ વાત ભૂલી જાજો. એમાં ત્રણ ઉપર આપણી ઘણી લગાવ છે, સિદ્ધાંતમાં આપણે ઘણા આગળ વધી ગયા છીએ એટલે આપણી સારી પકડ છે, ઉપાસનામાં પણ મજબૂત આપણી પકડ છે, આજ્ઞામાં પણ આપણી મજબૂત પકડ છે. એક જ પકડ ઢીલી પોસી ઢીલી પોસી ઢીલી પોસી રહી છે. કઈ રવિજી ભગત કેટલી માળા કરો છો? 50 હારી કરે તો હજ તો કાપી કેવી છે ને, હરખી કરજો પણ. હા તો બોલે, હવે બીજા કોઈની સારું પરિણામ આવ્યું નહીં. હર્ષદભાઈ તમે 100 માળા, એટલે વાહ કેવું પડે, તમારી સાઈડ કાપી ગયા લો કેનેડા વાળા. હારી સાડી કાપી કે ન કાપી? હીરા બાપા તમે જો એ ખોટું, ઉંમર પ્રમાણે ફેરવવાની જ, પછી વધે એટલી પછી ગણો કે ન ગણો, ગણવી પડે. એવો ગણવી ને આગ્રહ રાખો કે આજ મારે 100 માળો તો કરવી જ, તો તમે બીજા કામકાજમાં હશો ને. માળે હજી તો 60 જ થઈ જ, હજી તો 60 જ થઈ જ. જેમ તમે ધંધા બિઝનેસમાં કાંઈક કામ કરવા ગયા હોવ અને રાજકોટ મારે બપોરે 12 વાગે બંધ થઈ, એટલે મારા 4 કામ જ બેસ થયા, કેટલા વાગે 11 તો વાગ્યા 11 તો વાગ્યા, એક કલાકમાં હજી બે કામ પતાવવાના, બે કામ પતાવવાના. બીજા તમે બીજી ત્રીજી વાતો બીજે ખોટા ઉભા રહેતા હો તો હાલતા હાલો હાલો હાલો, હમણાં 12 વાગે દુકાન બંધ થઈ જાય, ધક્કો થાય. સમજે? એમ જો સંકલ્પ છે ને ભજન કરવાનો, અને ભજન કરતા હશો ને તો તમે ખોટા, ને તો ઓલું કેવું થાય, ક્યારેક બેઠા ફેરવી છે, બેઠા ફેરવી ફેરવી પછી કોઈક આવી ગયો તો એને બેસી જાય અને આપણો ટાઈમ વેસ્ટ જતો રહે. એટલે અમુક માળા કર્યો તો નિયમ હોવો જ જોઈએ, એટલી તો કરવી જ, પોહા એટલી પ્રવૃત્તિ, પોહા એટલું કામ હોય, ગમે એટલું હોય, છેલ્લી બાકી રાત ઉજાગરો કરીને પડી પૂરી તો કરવી. અને કદાચ એવો ક્યારેક એવું વિધાન આવી ગયું કે તમે ન પૂરી કરી ગયા તો બીજી દી પૂરી કરવી, એવું પાછું ટેકરાઈ ગયો, બીજી દી પૂરી કરી, બીજી દી પૂરી ન થાય તો ત્રીજે દાડ અનાજ ન જમવું, ફલાહાર કરવો, અને ત્રીજે દી પૂરી ન થાય તો ચોથે દી ઉપવાસ કરવો, આમ પછી તમે જો જો સીધું આ લઈએ. મહારાજે પોતે આધારણ સમયના ગ્રંથમાં લખ્યું, નિયમ વિનાની માળા કે ભજન એ વૃથા છે. એટલે આજે આ બધા શિબિરાર્થીને એટલું નિયમ તો આપું જ છું કે વધારે ન કરો તો કાંઈ નહીં, પણ જેટલી તમારી ઉંમર છે એટલી તો કરજો, કરજો ને કરજો જ. જે ન કરતા હોય એવા ભક્તોને ખાસ ભલામણ, અને કરતા હોય એ જ સ્પીડ પકડજો ભલામણ. એમ કે હવે એટલી બધી પચા માળા તો ક્યાંથી થાય, પચા વર્ષ થયા પચા માળા ક્યાં થાય ભલામણ, પચા વર્ષ વહી ગયા, પચા વર્ષ વહી ગયા, અને પચા વર્ષમાં બીજા ઘણા બધા કામ કર્યા તો પચા પચા વર્ષ થયા પછી પચા માળા હો કામ ન થાય, થાવી જ જોઈએ એવું દ્રઢ પકડ પકડશું તે દાડા રસ્તો કપા. વાટ બહુ વિકટ છે, આપણી વાટ કેવી છે, બહુ વિકટ છે, અને રસ્તો જડવો પણ મુશ્કેલ છે. સાચું કહું, તમે ભજનનો આદત પાડશો ને તો ઓટોમેટિક તમને રસ્તા જડવા મળશે, મોક્ષના રસ્તા ઓટોમેટિક જડવા મળશે, ઓટોમેટિક અંતઃકરણ કૃતાર્થ પણ અનુભવવા મળશે, ઓટોમેટિક અહોહો ભાવ થવા મળશે, અને ઓટોમેટિક મહારાજની પ્રત્યે અતિશય પ્રીતિ લગાવ થવા મળશે, ઓટોમેટિક થવા મળશે. એટલે બધા ભગવાનના ભક્તોને આગ્રહ કરીને કહું છું, ભજન ખૂબ કરશો. બહુ હજી તમારે લખવાને લખજો, આપણી કચાશ રહેશે એ ભજનને અવલંબને કરીને રહેશે, બાકી કોઈ વિકલ્પ વચ્ચે નથી. ભજનને પછી ભજનની કચાશથી બીજી પણ કચાશ દેખા હે ક્યારેક, ભજનની કચાશ એટલે ભાઈ આજ્ઞામાં જરાક ગૌણ થઈ જવા હે, કારણ કે કેફ નો ચડે ને તો કેફીની આજ્ઞા ન પડે. તમે આમાંથી લો હોમાળાને કોઈ નિયમ લે અને પછી વ્યસન છોડી દે, વ્યસન છોડે ને ભેગું હોમાળાને નિયમ લે, વ્યસન પહાવે તો કહેજો, આ તો નક્કી કર્યું કે આપણે માવો છોડી દેવો છે, પણ પાછો ઘેરે જ નો સ્વામીને નામ લે, નો મંદિરે જાય, નો સત્સંગ કરે, ગલે જઈને બેહે, અને પછી પોહા એવા મોટા સાધુ આચાર્ય મારે નિયમ આપ્યો ને તોય ન રે, આચાર્ય મારે સ્વયં નિયમ આપ્યો તોય પણ રે નહીં, પણ એને પછી બધું બદલવું પડે. કેવું બદલવું પડે, પછી એને ભજન કરવું પડે, ઉંમર પણ માળા ફેરવા માંડે અને કામ નથી, હાલો મંદિરે મંદિરે જઈને ભજન કરશું, કાંક વાંચશું, ભગવાનના હારા ભક્તો હારા સંતોનો સમાગમ કરશું, ટાઈમ મળે હાલો ઘડીક ક્યાં સાઠા મળીએ, ઘડીક પ્રદિક્ષિણા કરીએ, તાકાત છે માવો તમાકુ બીડી પાસે આવે નથી કહેતા, કથા હોય ત્યારે જોશ ચડે એટલે નિયમ લઈ લે છે પછી મૂકી દે. નિયમ નિયમ લીધું યાદ રાખજો, નિયમ નથી મુકાણું, પરંતુ હાથ દાડા નવ દાડા ભજનનો જે જોશ હતો એ જોશ મુકાઈ ગયો એટલે વ્યસન આવ્યું, એમાં કથા કા દોષરૂપ નથી, સમજાય, એ જોશ જો તમે ચાલુ રાખો તો અવશ્ય એવું જરૂર ને જરૂર સફળતા મળે મળે ને મળે. એટલે છાવણીની છાવણીનો આનંદ આવતી છાવણી સુધી જો તમારે ચાલુ જ રાખવો હોય તો ભજન વધારજો, અને પછી ફરિયાદ કરજો, લો ફરિયાદ કરવાનો મોકો નહીં જડે, ફરિયાદ કરવાનો મોકો નહીં જડે જો ભજન કર્યું છે તો. એટલે ભજન ભગવાનના ભક્તો ખૂબ વધારજો, ખૂબ માળા ધ્યાન, માળા કરતાં કરતાં ધ્યાનનું પણ અંગ પડવા મળશે, ઓટોમેટિક માળા કરતાં કરતાં શાંતિ થઈ જાય, આનંદ આનંદ થઈ જાય, ઓટોમેટિક આંખ વિચાઈ જાય, ઓટોમેટિક મારની મૂર્તિ ઊંડું ઉતરી જવાનું મન થાય, સંકલ્પ થાય તો રહેવા દેને કાંઈ જરૂર નથી, એવી ભાવના ઓટોમેટિક અંદરથી થવા મળશે, અને ભક્તો એ ઉગશે, એ ઉગશે, અને ઉગેલું ભજન બીજા કોઈને પાસે આવવા દેશે. અને એટલે મહારાજ બે વસ્તુ બતાવે, એક તો પ્રાણના નિરોધે કરીને ચિત્તનો નિરોધ થાય છે, અને બીજો ચિત્ત નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. જો ચિત્ત નિર્વાસનિક થઈને ભગવાન વિશે જોડાય છે તો તે ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે. તમે જોજો, અનુભવજો, ભજન કરતાં કરતાં માળા ફેરવતા પહેલાં ખુલ્લી આંખી ફેરવતા, પહેલાં પ્રદક્ષિણા કરતાં કરતાં ફેરવતા, પછી ખુલ્લી આંખી ફેરવતા, પછી આંખો વીંચી જાઓ, આંખો વીંચીને પછી માળાએ બંધરી જાય, અને જો ઊંડા ઉતરી જાઓ ને તો ઓટોમેટિક શ્વાસોશ્વાસની ગતિ પણ મંદ પડી જશે. ઓલા હું તો શ્વાસોશ્વાસની ગતિ મંદ પડી એટલે સંકલ્પ મંદ પડ્યા, આમાં શું થશે, સંકલ્પ પહેલાં મંદ પડી જશે એટલે શ્વાસોશ્વાસની ગતિ મંદ પડશે, પ્રાણ મંદ પડી જાય ઓટોમેટિક. એટલે બે બે થી થાય, પ્રાણના નિરોધે કરીને ચિત્તનો પણ નિરોધ થાય છે, ચિત્તને નિરોધે કરીને પ્રાણનો પણ નિરોધ થાય છે. પણ મારા ચિત્તના નિરોધે કરીને પ્રાણના નિરોધને શ્રેષ્ઠ ગણે, શું કામ? તો કે એને પ્રારંભથી જ ભગવાનનો સંબંધ છે, એનો આધાર જ ભગવાન છે. એટલે જેટલું કરેલું બધું જમા, જેટલું કરેલું બધું જમા, સમજાય છે વાત? જેમ એક જણો દુકાન શરૂ કરે ને એક જણો ખેતી કરે, તો ખેતીવાળા નિર્ધાર નહીં, બિચાર 8 મહિના સુધી ખેતી મથમથ કરે, ઉનાળે કળિયાને રપટિયાને ઢવેડ ઢવેડ કરે, ચાહ નાખે ના કરે ને તે કરે, પણ એમાં જો વરસાદ સરખો થાય તો પાક આવે. દુકાનવાળા દુકાન સ્ટાર્ટ કરી અને ઓપનિંગ કર્યું, તરત જ ઓપનિંગમાં જ ભલામણ 50,000 માલ જાય, તો 50,000 માલ જાય તો લેબલ અહીંયા તો ઓછા લગાડતા નથી, ભાવે ભાવ આપણે જરાય વધારે લેતા, 35 રૂપિયાવાળી વસ્તુની 135 લેબલ લગાડ દે, બોલો તમે કેટલું આઘું પાછું કરો, એક જ ભાવ પાછો. એક જગ્યાએ દુકાન પધરાવણી કરો, અહીંયા ભાડે દુકાન, મેં કીધું આ શું ભાડું આપો? દુકાન માં આપશે 10x20 મને કહે સ્વામી 75,000 ભાડું. મેં 75,000 ભાડું? તમને પોસાય કેમ 75,000 ભાડું? બીજો ખર્ચો તો સ્ટાફનો, એનો 25-30,000 ખર્ચો થાય, 1,00,000 રૂપિયા મહિને ખર્ચો, તમને પોહાય કેમ? મને કે વાંધો ન આવે કે તોય મળી રહે આપણને 1,00,000 રૂપિયા, તોય 1,00,000 મળે, તમે લાવો છો કેમ ને વેચો છો? મને કે જમી 100 રૂપિયાની વસ્તુ 400 સિક્કો ઠપકાઈ દઈ ગયા, એક જ ભાવ, ભાવ ફેર નથી. ઈરજી ભાઈ સાચું ખોટું? લો કરો વાત. અને પાછ મહારાજ કે મહારાજ કીધું છે ને શિક્ષાપત્રીમાં કે ધંધા માટે ખોટું બોલવા બાદ નથી. લ્યો મહારાજને વચ્ચે લઈ આવો પાછા. જો હું તો તમને એ બતાવતો હતો કે ધંધામાં માણસ સીધો, એમાં એમાં રિક્ષી બહુ દેખાતું, અને ખેતીમાં બિચારે કેટલા માથે ઓઢીને રોવે, ધંધામાં માથે ઓઢીને રોનારા છે એ તો પણ દિવાળિયા માણસ હોય. ભાઈ ધંધો કરતા આવડીને જિંદગીમાં કોઈ દી પસ્તાવો ન હોય, આવડ્યો જ નથી ધંધો કરતા, એમને બીજા એક દુકાન શરૂ કરી, આને શરૂ કરી દીધી. ભાઈ ધંધો કરતા ભલામણ સીધી જ વાત છે, તમે 7 રૂપિયાની વસ્તુ લાવીને 10 રૂપિયા વેચો, નુકસાની ક્યાં વાત છે? નુકસાનીની ક્યાં વાત છે? પણ ધંધો કરતા આવડતો અને એટલે નુકસાની જાય. એમ મોક્ષના પથમાં પ્રાણાયામ એ કરીને ચિત્તનો જે નિરોધ કરો એ કેવો ખેતીનો ધંધા જેવો છે, ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ કરો એ કેવો છે? દુકાન શરૂ કર્યા જેવો, સીધો ભગવાનનો સંબંધ. એટલે મહારાજે વિશેષ કરીને શું કર્યું? શું કર્યું? ચિત્તના નિરોધ કરીને પ્રાણનો નિરોધ. એટલે કરીને વિશેષ કરીને બધા લોકો ક્યાં ભાગી ગયા? ગામડામાંથી શહેરમાં, શહેરમાં લગભગ આ બધા રહેલા લોકોને થોડી ઘણી પણ ખેતી તો હશે જ કે નહીં હોય? રોકાવા નહીં જતા, બોલો. કારણ કે ઓલા સીધે સીધું બેનિફિટ મળે, એમ ચિત્તને નિરોધ કરીને પ્રાણના નિરોધમાં સીધે સીધો બેનિફિટ છે. માટે જેમ અષ્ટાંગ યોગ સાધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે, તેમ ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે. માટે જે ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણે, તેને અષ્ટાંગ યોગ વગર સાધે સધાઈ રહ્યો છે. માટે અમે કયા જે આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન, એ બે સાધન તે દ્રઢપણે રાખવા, અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા. વર્તમાન ધર્મ તો જરૂર રાખવાય, એને મારે શું કામ ફરીવાર લાવ્યા ખબર? કારણ કે પહેલાં મારે જ એને ગૌણ કર્યા હતા હાવ સ્ટાર્ટિંગમાં, કે એકલા સ્વધર્મે કરીને કૃતાર્થ પણ મનાતું નથી. એટલે મારે જ વિચાર કર્યો વળી પાછા હાવ છોડી દે, કે મહારાજ ના પાડે, જો કૃતાર્થ પણ નથી મનાતું, માટે એ કાંઈ પાડવાની જરૂર નથી. મારે કે ના, એવું અમે કહેવા માગતા, અમે તમને એવું કહેવા માગીએ છીએ, એકલું તમે નિયમ ધર્મનું પાલન કરતા હશો અને જો તમે છકી જાઓ તો અધૂરું રહી જાય. એટલે આત્મનિષ્ઠા અને મારા સ્વરૂપનું મહાત્મ્ય કે મારું ભજન, એ બે તો તમારે કરવું જ પડશે. પણ એનો મતલબ એવો નથી કે ધર્મનો ત્યાગ કરીને, ધર્મ પણ પાળવો જ પડશે, આજ્ઞા પણ પાળવી જ પડશે. જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં, તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. મહારાજ કહે જેમ બ્રાહ્મણ હોય શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં, એટલે બ્રાહ્મણ હો, શ્રેષ્ઠ બ્રાહ્મણ. બાકી આ તો કાંઈ નક્કી કરી શકાય એમ નથી. એ મહારાજ કે ભગવાનના ભક્તને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ છે? એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે, અને ભગવાનનું મહાત્મ જ્ઞાન તથા વૈ હલો, ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં. કેમ જે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે. આજ્ઞા પાડવાથી મહારાજની પ્રસન્નતા થઈ, એ વાત પહેલેથી આપણો દોર ચાલ્યો હશે. તમને ખબર કે ભગવાનની પ્રસન્નતાનું માધ્યમ ભગવાનની આજ્ઞા પાલન તે છે. અને ભગવાનનું મહાત્મા જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન, ભગવાનનું મહાત્મા જ્ઞાન અને વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન, એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાના વિશે પૂર્ણ કામ પણ સમજવું, જે હવે મારે કાંઈ ન્યૂનતા નથી, પૂર્ણ કામ પણ માનવું. કેટલી વસ્તુ સિદ્ધ કર્યા પછી, પેલા નિયમ બતાવ્યા, આજ્ઞા પાડી પ્રસન્નતાનું સાધન, બીજું મહાત્મ્ય જ્ઞાન, ત્રીજું વૈરાગ્ય રૂપી આત્મજ્ઞાન. એટલે વૈરાગ્ય લઈ લીધો, જ્ઞાને લઈ લીધો, નિયમ લઈ લીધું, મહાત્મ્ય ભેળું ભજન લઈ લીધું, ભક્તિ લઈ લીધી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ચાર દ્રઢ કરે, એ ગમી રીતે એંગલ હાલે, આમ કાન પકડો આમ પકડો, પણ વાત એક ને કાવીને ઉભી રહે, કે ચાર વસ્તુ સિદ્ધ કરવી પડશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ. મારે કે ચાર જે છે એ દ્રઢ થયા પછી પોતાની જાતને કોઈ ન્યૂન સમજવી નહીં, એમ સમજ નિરંતર ભગવાનની ભક્તિ કરી રાખવી. આ બધી વસ્તુ સિદ્ધ કર્યા પછી આ બધી વસ્તુ સિદ્ધ કરવાનું ફળ શું? પ્રેમ ભક્તિ, માને ભગવાનમાં પ્રેમ. ધર્મ દ્રઢ કરો, મારાને સર્વોપરિ સમજો, જગતમાંથી વૈરાગ રાખો, એની ફળશ્રુતિ શું? આ ત્રણ કર્યા પછી મહારાજનો હેત ન થયું, ભક્તિ ન થઈ, શું કામનું? એટલે ત્રણે દ્રઢ છે. ને પછી આપણે પૂછીએ, ભગત માળા કેટલી કરો? સ્વામી ત્રણ કરું છું પૂજામાં. લો, અંતર કાપ્યા કે એને પછી બઘડાટી બોલાવવા માંડવી પડે, ફ્રી થયો નથી, લાગ્યો નથી, હાલતા ચાલતા હે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંડ્યો જ હોય, અને ફ્રી નથી થયો, લાગ્યો નથી, ફ્રી થયો નથી, લાગ્યો નથી, જેમ જગતના જીવ ની ફ્રી થયા નથી, ગપ્પામાં લાગ્યા નહીં, ફ્રી થયા નથી, ગપ્પામાં લાગ્યા નથી, એને જેટલું તાન છે એટલું આપણને ક્યાં છે? એને જેટલું તાન છે એટલું આપણને જો તાન લાગી જાય ને તો ભગવાન સ્વામિનારાયણ તો હામે એનું ભરે. બોલ ભગત, શું કામ છે? ધંધો અટવાનો? ચિંતા નહીં કહીશ, હું જઈને સેટિંગ કરી આવીશ. એટલે કચરા ભગત નું કોનું વા છે? મારા જન્ય ગામમાં ગયા, કંથકોટ નો પ્રસંગ છે ને, હા, ત્યાં ગયા, ઘરવાળું બહાર ગયેલું. મહારાજ કે કચરા ભગત ભૂખ બહુ લાગી છે. મારે કે મારે ભૂખ લાગી પણ ઘરવાળું બહાર ગયું છે, અને મને રસોઈ બનાવતા આવડે પણ દુકાન કોણ સંભાળે? મહારાજ કે તમે એક કામ કરો, જાઓ બનાવો, અમે દુકાન સંભાળશું, બોલો. અને ભગવાન સ્વામિનારાયણ સ્વયં દુકાન સંભાળ, પણ તોય કચરા ભગત ને સંકલ્પ થઈ ગયો કે મહારાજ હવે વધારે તો નહીં આપી દે, ક્યાં શક્તિ, હવે હું ચાક બકલ લાવું છું અને વધારે આવશે તો ઉપાય થાય. એટલે દુકાન અને ઘરની વચ્ચે જરા ગોખલો હતો, ગોખલામાં દ્રષ્ટિ નાખતા. એમાં ઘટના એવી ઘટી, કોઈક ડોશી રીંગણા લેવા આવી, કિલો રીંગણા મહારાજને કે આપો, એટલે મહારાજ જોખ્યા હતા પણ ઘી ની જેમ જોખ્યા, એક એક જરા કે નમતું નહીં. ઓલું ડોશી કે આમ તો હાલતા હશે, કઈ બે ડીટિયા તો નાખો. મહારાજ કે બે ડીટિયા ક્યાંથી નાખે, ખબર છે ક્યાં શક્તિ લાવીશ, એમનામાં આવે છે. કચરા ભગત આ જોઈ ગયા, સાંભળી ગયા, કચરા ભગત મનમાં ઠીક છે, કઈ આપણે ઉપાયથી કર્યા જેવું નથી, આપણે તો શરમમાં લેવા હતા ગામના લોકો, આ તો શરમમાં લેવાય એમ, મોહબતમાં લેવાય એમ નથી. વાત સમજાય? આપણે શું વાત કરી? ભગવાન બધું સેટિંગ કરી દે છે, પણ ક્યારે? આપણે ભગવાનમાં મંડશું ત્યારે બધું મહારાજ પૂરું કરી દે. મહારાજ સ્વયં જગતના જીવને જેટલું જગતનું તાન છે, આવા તો કહે ગપ્પા મારવા આખી પૈસી લાગઠ મંડ્યા છે, એમ જો આપણે મહારાજમાં મંડશું તો આપણે બધા કામ સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ કરશે. એટલો વિશ્વાસ રાખજો. એમ સમજીને ભગવાનની ભક્તિ કરી, અને તે સમજણને કેફે કરીને છકી પણ જવું નહીં. લો, એ સમજણને કેફે કરીને છકી જ પણ જવું નહીં. ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ ફીર દ્રઢ થયા પછી છકી પણ જવું નહીં. છકી જાય શું થાય ખબર? હવે આપણે કઈ કરવાનું બાકી રહ્યું નથી, આમ કઈ મૂકે બાજુ પડતું બધું ઢીલું મૂકી દે. કારણ કે એક જગ્યાએ મેં ઘણા વર્ષ પહેલા એક જગ્યાએ કથા હાલતી હતી, એમાં હરિભગત કથા કરતા હતા. એક બાજુ પાણીનો લોટો પડ્યો હતો, ઘડીક આ બાજુ તરસ લાગે, આ બાજુ પી લે, આ બાજુ લોટો રાખે, એ બાજુ એ ઢાંકેલો, એમાં તરસ લાગે, એટલે હાથમાં પરિશ્રમ બહુ ન પડે, અને સર્વોપરી ઉપાસના વાતો કરે એટલે બ્રહ્માંડ ફાડેવી કરે. પણ ઉપાસના વાતો કરતા કરતા કે હવે સ્વામિનારાયણ મળ્યા પછી બહારનું ખાવું કે અંદરનું ખાવું, અંદરનું બહારમાં શું ભેદ છે? કે તિલક ચાંદલો કરીએ કે ન કરીએ, તો બધા બહારના દેખાવો છે, આમ એની કાંઈ જરૂરિયાત રહેતી નથી. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી એ શું કહેવાય? છકી ગયો. એની એની સમજણ સારી છે કે આવડા મોટા ભગવાન મળ્યા, પણ છકી ગયો. મારે કે છકી પણ જવું નહીં. અમદાવાદમાં છકી નહોત ગયા, મહારાજ અમદાવાદ ગયા અને મારા સમાધિ પર પણ જોરદાર ચલાવ્યું, બ્રાહ્મણો પણ નિશ્ચય કરાયો. 300 બ્રાહ્મણ મહારાજને કે મારા તૂટી મેર્યા વર્ણાશ્રમ ધર્મ પાળી પાળીને, કે આજથી બધું બંધ, તમે મળ્યા વાત પૂરી થઈ ગઈ. મહારાજ કે ખબરદાર બોલ્યા છો. તો મહારાજ કે જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી દેહનો જે આચરણ છે નિયમ છે એનું પાલન તો અવશ્ય મેં કરવું, અને ન કરો તો વચનદ્રોહી અને ગુરુદ્રોહી છે. મારે કે છકી જવું નહીં, કેફે કે છકી જવું નહીં, અને પોતાને અકૃતાર્થપણું પણ માનવું નહીં. છકી ન જવું, અકૃતાર્થપણું પણ ન માનવું, કારણ કે અકૃતાર્થ બેમાં એટલું જ વિઘન છે. છકી જાય ને મોક્ષ માર્ગમાં પડી જવાનું જેટલું વિઘન છે, એટલું જ અકૃતાર્થ વ્યક્તિને પણ મોક્ષમાંથી પડી જવાની એટલી શક્યતાઓ છે. ઓલો ફેલી થઈ જશે, છકી જશે એટલે કાંઈ નહીં પાલન કરે, અને આ મનમાંથી હરેરી જશે કે મારું કામ નહીં, આ નહીં કાંઈ કરે, ઓલો નહીં કરે ને આ નહીં કરે. એટલે મહારાજ કે છકી ન જવું, અકૃતાર્થપણું પણ માનવું નહીં. અને જો અકૃતાર્થપણું માને તો તેની ઉપર જે એવી ભગવાનની કૃપા થાય તે જાણે ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં. કેટલી સરસ વાત, અકૃતાર્થપણું માને જ મહારાજ કે અમે મોટી કૃપા કરી આ બધું જ્ઞાન આપ્યું, એને કેવું સમજવું, ખારા પાટમાં બીજ વાવ્યું તો ઉગ્યું જ નહીં, ઉગે નહીં તો પછી પાકશે નો આવે. મહારાજ કે ફેલ, હું ફેલ થયું, હું ફેલ થયું. ભગવાનની કૃપા ફેલ થઈ, અમે કૃપા કરીને મહારાજ કે એને જ્ઞાન આપ્યું પણ પોતાની જાતને અકૃતાર્થ પણ માન્યું, એટલે જાણે કે ખારા ફાટમાં બીજ વાયું તે ઉગ્યું જ નહીં, બીજ ફેલ થયું. બીજની વાત મારે કરવી છે કે એ તો સિદ્ધાંત દ્રષ્ટાંત દીધું, પણ ફેલ હું થયું કે અનંત કાળથી જીવાતમાં ભટકે છે પણ અમે એને થોડા મળીએ, આ ફેરી કૃપા કરીને અમે મળ્યા પણ એને અમે મળ્યા, એ વાત ફેલ થઈ સમજવી. અને જો છકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું તે બળી ગયું. લ્યો એલ ફેલ કરવા માંડે મહારાજ કે એને એમ સમજવું કે અગ્નિ બી નાખ્યું તે બળી ગયું, માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂનતા રહે નહીં. છકી ન જવું, પોતાની જાતને ન્યૂન પણ સમજવી નહીં. છકી જા બેફામ વર્તવા મળશે, પોહાય વર્તવા મળશે. મહારાજ કે અગ્નિ બીજ નાખ્યું તે બે ગયા, ઉગ્યું ને ઈ ગયું, બળી ગયું ઈ ગયું, એટલે બે ના ઉપર કૃપા દ્રષ્ટિ. મારો ને કહેવાનો મતલબ બે ને, એકને કૃપા ઉગી ને એકને કૃપા બળી ગઈ, છેવટે ધોઈલ મૂળા જેવા થઈ ગયા બે. માટે મહારાજ કે નહીં છકી ન જવું અને અકૃતાર્થપણું પણ માનવું નહીં. એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા. ઇતિ વચનામૃતમ કેટલામ થયું? 25મું વચનામૃત થયું.